கரு சிவஞானம் சீதரன் மந்திரித்துமா.
கௌரவ சபாநாயகர் அவர்களே, நான் கிட்டத்தட்ட நான் நினைக்கிறேன் 6 தடவைகள் நீங்கள் என்னுடைய பெயரை வாசித்து வாசித்து நான் எழும்பி எழும்பி இருக்க வேண்டியிருந்தது. வடக்கு கிழக்கிலே வாழுகின்ற தமிழ் மக்களுடைய காணிகள் பலது இப்பொழுதும் இராணுவ முகாம்களாக இருக்கின்றது. இராணுவத்தினுடைய வசம்தான் பெரும்பாலான காணி துண்டுகள் இருக்கின்றன. வடக்கு கிழக்கிலே பெரும்பகுதியான இடங்களில் மக்கள் இப்பொழுதும் அகதிகளாக தனியார் வீடுகளிலும் முகாம்களிலும் வாழ்கிறார்கள். அவருடைய சொந்த நிலங்களில், குறிப்பாக பலாலியில் கூட அவருடைய சொந்த நிலங்களில் வாழ முடியாதவாறு 3000 ஏக்கருக்கும் மேற்பட்ட காணிகள் இராணுவத்தால் பிடித்து வைத்திருக்கப்பட்டு அவர்கள் வெவ்வேறு இடங்களில் அந்த மக்கள் இப்பொழுதும் குடியேறி வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். கிளிநொச்சி நகரப்பகுதியிலே கிட்டத்தட்ட 41 விதமான காணிகள் இராணுவ வசம் உண்டு. 1956-70 வரை அனுராதபுரத்திலிருந்து 26,000 தமிழ் குடும்பங்கள் வெளியேற்றப்பட்டார்கள். அவர்கள் மீள்குடியேற்றம் செய்யப்படவில்லை. இவ்வாறு காணிகள் சொந்த காணிகளை விட்டு, தங்களுடைய நிலங்களை விட்டு, அகதிகளாகவும் முகாம்களிலும் மக்கள் வாழுகின்ற இந்த காலகட்டத்திலே நான் கமத்தொழில் கால்நடை வளங்கள் காணி மற்றும் நீர்ப்பாசன அமைச்சர் கௌரவ கே டி லால்காந்த் அவர்களை கேட்பதற்காக, 1, வடக்கு கிழக்கு மாகாணங்களில் உள்ள தமிழர்களின் பூர்வீக நிலங்களை சுவீகரிப்பதற்காக 2025-3-28 இலக்க வர்த்தமானி முன்னறிவித்தல் வெளியிடப்பட்டுள்ளதை அமைச்சர் அறிவாரா? மேற்குறித்த 2வது கேள்வி, மேற்குறித்த வர்த்தமானி அறிவித்தல் மூலம் கோரப்பட்டுள்ள காணிகள் என்ன தேவைக்காக கோரப்பட்டுள்ளன என்பதையும், 5,700 ஏக்கர் வரையான காணிகளை அவசரமாக சுவீகரிப்பதற்கான காரணம் என்ன என்பதையும் அமைச்சர் இச்சபைக்கு அறிவிப்பாரா? 3வது, வடக்கு கிழக்கு மாகாணங்களில் நீண்டகாலம் நடைபெற்ற யுத்தம் காரணமாக மக்கள் இடம்பெயர்ந்து உள்நாட்டிலும் வெளிநாடுகளிலும் உறவினர் நண்பர்களின் வீடுகளிலும் வாழும்போது அவர்களது காணிகளை விடுவிக்க நடவடிக்கை எடுக்காமல் மக்களின் காணிகளை சுவீகரிக்கும் இந்த வர்த்தமானி அறிவித்தலின் உள்நோக்கம் என்ன என்பதை அமைச்சர் அறிவிப்பாரா? 4வது, தமிழ் மக்கள் மீது மேற்கொள்ளப்பட்ட நீண்டகால யுத்தம் காரணமாக அவர்களது காணி ஆவணங்கள் தவறிடப்பட்டுள்ளதாக மாவட்ட செயலகங்கள் தெரிவிக்கும் நிலையில் இப்புதிய வர்த்தமானி அறிவித்தல் மூலம் காணி உரிமையை உறுதிப்படுத்துமாறு எவ்வாறு கோர முடியும் என்பதை அமைச்சர் இந்த உயரிய சபைக்கு அறிவிப்பாரா? ஆகவே கௌரவ சபாநாயகர் அவர்களே, இது ஒரு மிக முக்கியமான ஒரு காலகட்டத்தில் இந்த காணி சம்பந்தமான இந்த விடயத்திற்கான இப்பொழுது வர்த்தமானி மூலம் யாழ்ப்பாண மாவட்டத்தில் கூடுதலான காணிகளும், கிளிநொச்சி மன்னார் வவுனியா முல்லைத்தீவு மாவட்டங்களிலும் காணியை சுவீகரிப்பதற்கான வர்த்தமானி அறிவித்தல் வெளிவந்திருக்கிறது. இதனுடைய உள்நோக்கம் என்ன என்பதை அமைச்சர் இப்பொழுது இந்த சபைக்கு தெரிவிப்பாரா? கௌரவ சபாநாயகர் அவர்களே, அமைச்சர் இருக்கிறாரா? இதுக்கு பதில் அளிப்பாரா? 27-2 விட தருவாரா? அமைச்சர் இருக்கிறாரா?
கரு அமாத்தியத்துமா
சியாத தேக பிரச்சனையிட கரு செய்த மந்திரித்துமா குஷிகர மேமத்துமா தனுந்தியில தேபனவா சத்தியா கல்லிலனவா கேல மீ உபத்துமாட பிரித்துரு லபாதே.
அமாத்தியான்ச நிவேதன விளந்த வாணிஜ ஆஹார சுரக்ஷிதா சம்பகார அமாத்திய சம்பகார சங்கவர்தன அமாத்திய கரு வசந்த சமரசிங்க மகாத்தா திதா சிசிபாய் ஹத்தராய் தாவரிந்தன கரு ரவி கருணாநாயக மகாத்தா விசிங் ஸ்தாவர நியோக விசியாத்த திகையாட்டத்தை அசலத பிரச்சனையிட பிரித்துரு லபாதியும்
கரு கதாநாயகத்துவனி கரு ரவி கருணாநாயக மந்திரித்துமா விசிங் விசியாத்த திகையாட்டத்தை அசலத பிரச்சனையிட பிரித்துரு லபாதேனவா ஏக்கேக்க பிரித்துர கிருஷிகார்ம தெபார்மேந்து விசிங் நிகுத்தன் லபன மேக பீட்டு துடக்க விஸ்தர சாகித்தவ தீரம் மந்திரித்துவ சபாகத்த கரன்னத்துலுவான் கேவன்னத்துலுவான் டைம் எக நிசா
எதகத்ம
உதான மனா தீரம் நான் தெருமா கியான் நான் அபராதமே தென் டைம் எக சாயின் கீழ தீர் நிசா
மே பிரஸ்னி விசிதாண்ட உபதுமால இதிரி தக்மக் சாகித்த காட்டித்து கரணி கோமது கிற கிவோ தேயாதி
ஓ கரு கரு மந்திரித்துமா மே உபதுமா அசோ வாகேம உபதுமா தன்னோ அப்பி ஹமோ மே பார்லிமேன்து மேகன கதாகரா விசேஷேன் மே கண்ணித் ஏ கேன் 24-25 மகா கண்ணித் அபேக்ஷா கரப்பு வியாஸ் வண்ணத்த வடா மெட்ரிக் டன் 102 அடுவேன் தான் அப்படி அஸ்வன லபிலா தீன் ஏன்சா மே கண்ணித் பலாபுரத்து அஸ்வன் அடுவெல்லா தீனோ ஏன்சா மேவனோட ஆஹார சுரக்ஷித்தா கமிட்டுவே மேகன் அப்படி சாக்காச்சாட்டு முக்கர்ல தீனவா கேனே ஜனதாவட்ட அடுவக்கின் தொடர்வ வெளந்த பலத்துல சஹால் விவித வர்க்கல சஹால் பரிபோஜனை தீனோ 65 பவன நாடு சஹால் சாம்பா சஹ கேதி சாம்பா வகையும் ரத்து சஹால் மே வர்க்க ஹத்தரின் தமிழ் அப்படி வெளந்த பழைய அந்துருன நம்மளும் மே தீன் அடுவக்கின் தொடர்வ லபாதீம சதா கட்டேது கரன்ன யம் ஹேக்கின் கீரி சம்பாவல ஹிகியாக் பவத்தின பவட்ட මේ වන විට පොඩි එළිය මාකට් එක ඇතුළේ හදමින් තියෙන කතාවක් තියෙනවා ඒකටත් අපි තීරණයක් කරන් තියෙනවා අවශ්‍ය වුණොත් සහල් යම් ප්‍රමාණයක් ඒ අවශ්‍ය සහල් ප්‍රමාණයක් ගෙන්වන්න. එම නැත්තම් දැනට අනිකුත් සහල් වල හිගයක් නැහැ. අවශ්‍ය ප්‍රමාණයන් වල සහල් පවතිනවා කියන එක තමයි අදාළ ආයතන විසින් අපිට දැනුවත් කරලා තියෙන සහ පාරිභෝගිකසේවා අධිකාරිය විසින් සොයාගත් තොරතුරු අනුව මේක තහවුරු කරලා තියෙනවා.
ගරු මන්ත්‍රීතුමා
අද කියන්න පුළුවන් එක දෙයයි, මේ රටේ ඵලදායිතාවය වැඩි කරන තාක්කල් මේ ප්‍රශ්නේ ඇති වෙන ඔබතුමාට මම එක ඉල්ලීමක් කරනවා. කරුණාකරලා තීරු බදු දාලා ඊට පසුව මේ මාකට් එක ඕපන් කරන්න, තරංකාරී තත්ත්වයක් ඇති කරන්න. එතකොට කවදාක්වත් ඔබතුමාලට මේ මිනිමම් ගැරන්ටි ප්‍රයිස් කියන දේවල් ඇති කරන්න අවශ්‍යතාවය නැහැ. මොකද දැන් ඔබතුමාලා බයයි මේක බියර් වලට යනවද, මේක අන්තිවලට යනවද. මේකේ බදු දාන්න, නිෂ්පාදනය කරන වියදමක් දාන්න, ඊට පස්සේ මාකට් එක විවෘත කරන්න. ඒක තුලින් තමයි පාරිභෝගිකයටයි ඔබ සියලු දෙනාටම මේකෙන් යම් විදිහේ තෘප්තියක්
ලැබෙන්නේ.
එතුමා මේකේ තියෙන්නේ මේ බයක් කියන ප්‍රශ්න නෙමෙයි. අපේ රටේ ගොවියා 27% කියන ගොවි ජනතාව, මේ ගොවි ජනතාවගේ ජීවනෝපාය ප්‍රධාන එකක් තමයි මේ වී නිෂ්පාදනය, කුඹුරු ගොවිතැන්. ඒ නිසා ගොවියා ආරක්ෂා කර ගැනීම වෙනුවෙන් තමයි දැනට සහල් ආනයන සඳහා සීමා පනවලා තියෙන්නේ. අවශ්‍යතාවය අනුව අපි අරන් එනවා. ඔබතුමා මතු කරන කාරණේ තමයි විශේෂයෙන් සත්ව නිෂ්පාදන සඳහා පෝල්ට් ඉන්ඩස්ට්‍රි එකට වුමනා ප්‍රමාණයක් තියෙනවා. ඒගොල්ලෝ වී මිලදී ගන්නවා. අපි ඒකට උත්තරයක් ලෙස බඩේරුංගෝ ගෙනීම සඳහා මේ වෙනකොටත් පර්මිට් දීලා තියෙනවා. ඒ අදාළ නිෂ්පාදකයන් බඩේරු ගරන් එන්න කිලෝ මෙට්‍රික් ටොන් 102 කට දැනට නිකුත් කරලා තියෙනවා. ඊට අමතරව අපි ආහාර සුරක්ෂිතතා කමිටුවත් සාකච්ඡා කරා. දේශීය සහල් අනෙකුත් නිෂ්පාදන සඳහා ගන්න එක වෙනුවට විශේෂයෙන් බියර් සඳහා මෙට්‍රික් ටොන් 18,000ක් පමණ අවුරුද්දට පාවිච්චි කරනවා. නිසා ඒකට අවශ්‍ය සහල් ටිකත් ගෙන්නලා දෙන්න ඒ නිෂ්පාදකයන් සමග සාකච්ඡා කරලා ඒ අයට අවශ්‍ය සහල් ටික ගෙන්නලා දෙන්න අවශ්‍ය නම් මේ ගැන කතා කරන්න අපි තීරණයක් අරන් තියෙනවා. ඒ නිසා ඒ සහල් ගෙනල්ලා මාකට් එකට යන්නේ නැහැ එතකොට. මොකද අපේ දේශීය අපේ නිෂ්පාදන අපිට ප්‍රමාණවත් ලෙස තියෙනවා එතකොට. ඒ නිසා දැනට ප්‍රශ්නයක් වෙන්නේ සත්වාහාර සහ අනෙකුත් නිෂ්පාදන සඳහා වෙළඳපොළේ සහල් මිලදී ගන්න එක විශේෂයෙන් කැකුළුහාල්. ඒ නිසා කැකුළුහාල් අවශ්‍ය ප්‍රමාණයන් වලට ගෙනත් දෙන්න අපි තීරණයක් අරගෙන තියෙනවා. ඒගොල්ලොත් එක්ක කතා කරලා ඉදිරියට ඒ කටයුත්ත අපි කරනවා. එතකොට කර්මාන්තය සුරක්ෂිතයි.
අයි මම කතා කරන්නේ පාරිභෝගිකය ගැන විතරයි, අනිත් අතුරු භෝග ගැන නෙවෙයි. මේ අවශ්‍යතාවය දැන් ගොවියා 2 කිලෝවක් නිෂ්පාදනය කරන්න අපි කියමු විකුණන්නේ 260 නම් ඒක 1.6 බෙදුවාම දන්නව නිෂ්පාදන වියදම කීයද කියලා. ඉතින් ඒකට තීරු බද්ද දැම්මට පසුව මේක පාරිභෝජනයටද වෙනින් ඒවටද කියන ප්‍රශ්නයක් ඇතිවන්නේ නැහැ. එතකොට කිසිසේත්ම ප්‍රශ්නයක් ඇතිවන්නේ නැහැ. එතකොට මාකට් ෆෝසස් තමයි මේ ඉදිරි ගමන ගෙනියන්න පුළුවන් ගන්න. ඉතින් ඒක කරුණා කළා ආයෝජන කරලා.
ගරු අමාත්‍යතුමා.
පාරිභෝගිකයයි ගොවියයි දෙන්නම අපි රැක් ගන්න ඕනේ. මොකද අපේ රටේ ගොවි ජනතාවගේ ප්‍රධාන ජීවනෝපාය තමයි කෘෂිකර්මාන්තය. ඒ නිසා ගොවියයි පාරිභෝගිකයයි දෙන්නම රකින්න තමයි අපි උපරිම සිල්ලර මිලක් නිර්මාණය කරලා සහතික මිලක් වියලට දීලා තියෙනවා. ඒ නිසා මේ දෙකම ඇතුලේ ගොවියා හොඳ මිලකට තමන්ගේ අස්වැන්න විකුණන මේ පාර. ඒ වගේම පාරිභෝගිකයට අඩුවකින්තරව සහල් ගන්න පුළුවන් වෙන එක තමයි මාකට් එක අපි හදන්න ඕනේ. ඒ නිසා මාකට් එක ඕපන් කරලා තීරු බද්දක් දාලා නිදහස් කරත් මේක වෙන්නේ ඒකනේ. මොකද සහල් ගෙනල්ලා අවශ්‍යතාවයට වෙළඳපළේ තියෙන එක. ඉතින් දැනට සහල් ප්‍රමාණවත් ලෙස වෙළඳපළේ තිබෙනවා. ඒ නිසා ගොවියත් ආරක්ෂා වෙලා තියෙනවා. ඔහුගේ අස්වැන්නත් හොඳ මිලකට විකුණන් තියෙනවා. අඩුවක් වෙන්නේ නැතුව සහල් වෙළඳපළ ලබා දෙන්න අපි කටයුතු කරනවා. බොමු.
මුදල් ක්‍රමසම්පාදන සහ ආර්ථික සංවර්ධන අමාත්‍යතුමා වෙනුවෙන් මුදල් සහ ක්‍රමසම්පාදන නියෝජ්‍ය අමාත්‍ය ගරු ආචාර්ය හර්ෂණ සූර්යපරම මහතා.
මේ ප්‍රශ්නෙට අදාළ පිළිතුර හෙට දිනේ ලබා දීමට කාලය ඉල්ලනවා ගරු කථානායකතුමනි.
ප්‍රධාන වැඩ කටයුතු ආරම්භයේදී 50 කෙටුම්පත් සහ යෝජනා
ගරු කථානායකතුමනි, මීට කලින් ඇතුවෙච්ච සාකච්ඡාව පිළිබඳව පාර්ලිමේන්තුවේ ආචාර ධර්ම පිළිබඳ කාරක සභාවේ සමාජිකයෙක් විදිහට මට අදහසක් ඉදිරිපත් කරන්න ඕන. ගරු අර්චනා මන්ත්‍රීතුමා, මේ කාරක සභාවට ප්‍රධාන වශයෙන් කරුණු 3ක් අපේ කාරක සභාවට ආවා. අපි ඒ පිළිබඳව සාකච්ඡා කරා. පළමුවෙන්ම එතුමා ඉදිරිපත් කරා අදහසක් විපක්ෂ නායක කාර්යාලයේ ඇති වෙච්ච සිදුවීමක් පිළිබඳව එතුමාට කතා කිරීමට කාලය ලබා නොදීම පිළිබඳව. ඒ පිළිබඳව අපි කාරක සභාවේදී සාකච්ඡා කරලා ඒ පිළිබඳව අපි ඒ පිළිබඳ යෝජනා ඉදිරිපත් කළා තිබෙනවා. ඒ වගේම තමයි දෙවෙනුවට එතුමා ඉදිරිපත් කරා තවත් එතුමාගේ වරප්‍රසාද ප්‍රශ්නයක්, කිසියම් හෝටලයකදී එතුමාට පහර දීමක් සම්බන්ධයෙන්. ඒ සම්බන්ධවත් අපේ කාරක සභාවේදී අපි සාකච්ඡා කරලා ඒ පිළිබඳවත් අපි තීන්දුවක් ලබා දීලා තියෙනවා අපේ කාරක සභාවේ එතුමත් ගෙන්නලා අවශ්‍ය සාක්ෂි විමසලා ඒ පිළිබඳව නිර්දේශ ඉදිරිපත් කරලා තිබෙනවා ඊට අමතරව තවත් යෝජනාවක් ආවා එතුමාගේ වරප්‍රසාද උල්ලංඝනය වීමක් පිළිබඳව අපේ කාරක සභාවට මාර්ග නීති උල්ලංඝනය කිරීම සම්බන්ධයෙන් ඒ පිළිබඳව මේ වන විට විමර්ශන කටයුතු සිදු වෙමින් පවතිනවා එහි අපි හෙට දිනේත් අපේ කාරක සභාව නැවත රැස් වෙනවා ඒ රැස්වීමේදී මේ පිළිබඳව තවදුරටත් අපේ විමර්ශන කටයුතු සිදු කරන බව සභාවට දැනුම් දෙන්න කැමතියි
ප්‍රධාන වැඩ කටයුතු ආරම්භයේදී පනත් කෙටුම්පත් හා යෝජනා අද දින න්‍යායපත්‍රයේ විෂයාංක 1 රේගු ආඥා පනත යටතේ යෝජනා සම්මතය අනුමත ගරු අග්‍රාමාත්‍ය තුමිය සහ අධ්‍යාපන උසස් අධ්‍යාපන වෘත්තීය අධ්‍යාපන අමාත්‍යතුමිය
ගරු කථානායකතුමනි විදේශීය ණය ඉවත් කිරීමේ 1957 අංක 29 දරන විදේශීය ණය පනත ඉවත් කිරීම සඳහා වූ පනත් කෙටුම්පත පාර්ලිමේන්තුවේ ඉදිරිපත් කරනවා
1957 අංක 29 දරන විදේශීය ණය පනත ඉවත් කිරීම සඳහා වූ පනත් කෙටුම්පතකි
දිනවර කියවීම කවදාද අග්‍රාමාත්‍යතුමිය සහ අධ්‍යාපන උසස් අධ්‍යාපන සහ වෘත්ති අධ්‍යාපන අමාත්‍යතුමිය
ගරු කථානායකතුමනි පෞද්ගලික දත්තාරක්ෂණ සංශෝධන 2022 අංක 9 දරන පෞද්ගලික දත්තාරක්ෂණ පනත සංශෝධනය කිරීම සඳහා උපනත් කිතුම්පත මෙම සභාවට ඉදිරිපත් කරමු
2022 අංක 9 දරන පෞද්ගලික දත්තාරක්ෂණ පනත සංශෝධනය කිරීම සඳහා වූ පනත් කෙටුම්පතකි.
දිනවර කියවීම කවදාද? අංක 3 ප්‍රවාහන මහාමාර්ග වරාය සහ සිවිල් ගුවන් සේවා අමාත්‍යතුමා.
අරු කථානායකතුමනි ජාතික ගමනාගමන කොමිෂන් සභා සංශෝධන 1991 අංක 37 දරන ජාතික ගමනාගමන කොමිෂන් සභා පනත සංශෝධනය කිරීම සඳහා වූ පනත් කෙටුම්පත සභාවට ඉදිරිපත් කරනු ලබනවා.
1991 අංක 37 දරන ජාතික ගමනාගමන කොමිෂන් සභා පනත සංශෝධනය කිරීම සඳහා වූ පනත් කෙටුම්පතකි.
දිනවර කියවීම කවදාද?
එට.
යෝජනා පිළිබඳ දැනුම් දීම ගරු රවි කරුණානායක මහතා පනත් කෙටුම්පත් ඉදිරිපත් කිරීමේ අවසරය අංක 1.
කථානායකතුමනි, I present the online safety repeal bill.
යෝජනා විස්තර කළ යුතුයි. ගරු සභානායකතුමා,
ඔබතුමාගේ අවසරය මත පාර්ලිමේන්තුවේ කාර්මණ්ඩලයේ පිළිබඳ යම් දැනුවත් කිරීමක් කරන්න ඔබතුමා අවසර දෙනවා විනාඩියක්. ගරු කථානායකතුමනි, පාර්ලිමේන්තුවේ කතා පරිවර්තන කාර්යාලයේ සිංහල ඉංග්‍රීසි අංශයේ සේවය කළ ජ්‍යෙෂ්ඨ පාර්ලිමේන්තු කතා පරිවර්තක වජිර නිලන්ත ධම්මගේ මහතා එතුමා හදිසියේ අභහපාප්තලා තිනෝ ඊයේ දිනේදී. එතුමා අවුරුදු 20කට වැඩි කාලයක් ජ්‍යෙෂ්ඨ භාෂා පරිවර්තකෙක් වශයෙන් මේ පාර්ලිමේන්තුවේ සේවය කළා තිබෙනවා. වගේම ජනාධිපතිතුමාගේ පළමු රාජ්‍ය නිල සංචාරයේදීත් එතුමා සම්බන්ධ වුණා භාෂා පරිවර්තකෙක් වශයෙන්. ඒ වගේම වෙනත් රාජතාන්ත්‍රිකයන් සමග ජනාධිපතිතුමාගේ සාකච්ඡාවටත් එතුමා සම්බන්ධලා තිබෙනවා. ඉතින් එතුමාගේ හදිසියේ මෙයාම පිළිබඳ අපි ඉතාමත්ම කනගාටු වෙනවා. ගමම්ම එතුමාගේ සේවය පිළිබඳව අගය කිරීමක් කරන්න බලාපොරොත්තු වෙනවා. බොහොම ස්තුතියි අවස්ථාව ලබා දුන්නා.